एकत्र फाउंडेशन प्रस्तुत वार्ताकार विनेश अंताणीनी वार्ताओ वार्ता तरसना कुवानु प्रतिबिंब ऑडियो पठन बीजल व्यास। सांज सुधी तो कशुज नहोतु, पण रात पड़ता तो वावड़ो निकळ्यो अने शरीर पर रेतीना कणना प्रहार थवा लाग्या। रणनी कांध उपर चंद्र हजी तो उग्यो ज हतो के क्षितिज रेतीनी आंधी थी घेराई गई अने उपरनु आकाश रंग बदलवा लाग्यो। एणे खाटली उपरथी पग ऊंचा लई लीधा। आखा दिवसनी धकधकती लाय पछी वावड़ो गमतो हतो, पण वावड़ो खेंची लाव्यो हतो। ते रेतीनु तोफान हवे दिवसो सुधी रहेवानु हतु। हजी तो शरुआत हती, सवार पड़ता रेतीनी दीवालो उभी थई जशे अने सुसवाटा मारतो वावड़ो पसार थतो रहेशे। एणे आजूबाजूना भूंगाओमां जोयुं। नानी नानी चिमनीओनो प्रकाश एक एक भूंगाने द्वीप बनावी देतो हतो। भूंगामां ऊंचा पड़छन दाढ़ीवाड़ा आदमीओ, काळा बुरखावाड़ी धोड़ी स्त्रीओ अने फक्त खमीस पहेरीने फरिया करता बाळको ठरी रहेला चूला सामे जोता आवतीकाले निकळी पड़वानी गमगीनीने खोतरता हशे। एणे बगासू खाधु। खुल्ला थयेला मोढामां रेती घुसी गई। उधरस आवी, एक ऊंट गागरवा लाग्युं। એ ઊભો થઈ ગયો। આ લોકોને કોઈપણ રીતે નહીં સમજાવી શકાય। ઊંડો શ્વાસ લઈને દરેક ભૂંગાઓ સાથે કાંટાની વાળથી વાળેલા વાડાઓમાં ઊંચી ડોક કરીને રેતીની આંધીને સૂંઘતા ઊંટોના કાળા છાયાચિત્રો જોયા કર્યા। એ ઊંટોની ડોક જંગલમાં ઉગી આવેલા થડિયાનો આભાસ ઊભો કરતી હતી। એ પોતાના ભૂંગામાં ગયો, અંદર જલી રહેલી ચીમનીને ફૂંક મારીને બુઝાવી દીધી, બહાર નીકળી આવ્યો અને ચાલવા માંડ્યું। 40-50 ભૂંગા વસાવીને ઊભું થયેલું આ ગામ, લોકો એને વાડ કહેતા। રણની જમીન ઉપર ઉગી આવેલી વાડમાંનો એક વાડ, વાડની બહાર વાવળ અને પીલુના ઝાડોની ઝાડી આવેલી હતી। દિવસે ઊંટ અહીં છૂટથી ચરતા છાતીની પાસળીઓ ઉલેચી ઉલેચીને ઊભા કરેલા 4-5 નાના નાના ખેતરાઓમાં ડુંડા બેસતા ત્યારે ડુંડાનો લીલો રંગ રણની આબોહવામાં આગુંતક લાગતો, પણ એ તો ક્યારેક જ। બાકી ખારાપટ પર ઉઘેલા ઘાસ પર લોકોનું પશુધન ઉછરે અને એ પર વાડના લોકોનો જીવન નિર્વાહ ચાલે। ગામની બહાર ખોદેલા ઘૂચરા કૂવા ઉપર માટીનો હવાડો બાંધેલો હતો, પણ છેલ્લા 4 વર્ષથી આવા ખોઈરા અરેખુદ પાતાળ પણ પાણી વિના ખાલી થઈ ગયા હતા અને એ ફરતો ફરતો સુક્કા તળાવની જમીન પર આવી ગયો। કરચલીવાળા ચહેરા જેવી તળાવની જમીન પર તિરાડ પડી ગઈ હતી। અહીંથી પણ ભૂંગા જોઈ શકતા હતા। થોડા ભૂંગાની ચીમનીઓ બુજાઈ ગઈ હતી, માત્ર ઓળા જ દેખાતા હતા। ચંદ્ર હજી પૂરેપૂરો રેતીમાં ઢંકાઈ ગયો નહોતો, પણ પાછલી રાતે નમ્યા પહેલાં જ ઢંકાઈ જશે। સૂરજ તો ઉગશે જ નહીં દિવસો સુધી, છતાંય સવાર તો પડશે જ ને। આવતીકાલની સવારે આખી વાડ ખાલી થઈ જશે। એને વેદના થઈ। કેટલાય દિવસ સુધી એ બધાને રોકતો રહ્યો, સમાવતો રહ્યો, પણ સતત 4 વર્ષથી દિવસ રાતની જેમ વાલ્યા આવતા દુષ્કાળે ઊંચી કાયાવાળા આદમીઓની છાતી તોડી નાખી હતી। પાણી વિના બેહાલ પશુઓ તરફડી તરફડીને મરી ગયા હતા। વાટ જોવાનું કહ્યું તો ગાળ ખાધી। વાટ તો ભૂંડા 4 વર્ષથી જોઈએ છીએ ને, તું જ કે નથી જોતા? હા પાડવા સિવાય એની પાસે કોઈ જવાબ નહોતો। તું જ કે ગુમાવ્યું એટલું રહ્યું છે કે? એણે ખાલી પડતા જતા વાડાઓ તરફ નજર ફેરવી હતી, છાતીમાં શ્વાસ ભરીને પૂછ્યું હતું, પણ ક્યાં જશો? થોડી વાર સુધી તો કોઈએ જવાબ નહોતો આપ્યો, પણ પછી કોઈક બોલ્યું, સડક તો લાંબી છે, હાલ્યા જશું. એકઠા થયેલા બધા જ લોકોના સુકાઈ ગયેલા જડબાઓ ઉપર સંમતિ દેખાતી હતી. હવે કોઈ ઉપાય નહોતો, પણ હું નહીં આવું. કોઈએ એની નોંધ ન લીધી. મરવું જ છે તો સડક પર મરવા કરતા મારા ભૂંગામાં મરવું શું ખોટું? પણ કરીશ શું અહીંયા? આટલા વર્ષ શું કર્યું છે? એને ગમતું ન હતું. અહીંથી ચાલ્યા જવું વ્યવહારિક હતું, છતાં એને ગમતું ન હતું. આ જાણે પરાજય હતો. રણના આદમીઓની છાતી કુદરત તોડી જાય એમ કેમ પોસાય? તું તો એકલો છે, મરી ગયો હોય તોય કોને ખોટ પડવાની? એને લાગ્યું કે આ આક્ષેપ હતો, એને ખોટી રીતે સમજવામાં આવી રહ્યો હતો, પણ બોલવાનો અર્થ ન હતો. આખા દિવસના ઉકળાટ પછી રણની છાતી ઠંડી હિમ જેવી થઈ જાય. એ ઊભો રહ્યો, પોતાના ભૂંગા તરફ પાછો ચાલ્યો. ચારે તરફનું રણ અંધકાર અને રેતીમાં અટવાઈ ગયેલું, નિસ્તબ્ધ અને ભેકાર લાગતું હતું. ચંદ્ર ઝાંખો થઈ ગયો હતો. વાવડો દર વર્ષે લાવતો એ આંધી લાવ્યો હતો. ખાટલી પર પડ્યો, વાડામાં બાંધેલું ઊંટ એને આવેલો જોઈને ગાગર્યું. એણે આંખ પર હથેળી દાબી દીધી. આંખ બળતી હતી, અંદર રેતીના કણ ખૂંચતા હતા. આ તોફાન હવે દિવસો સુધી ચાલશે. દાઢી, વાળ, દાંત, નખ અને કાનમાં રેતીના કણ લટકવા માંડશે. એ નાનો હતો ત્યારથી આવી આંધી જોઈ જ છે. ઊંટ લઈને સીમમાં ચરાવવા જતો ને આવા તોફાનમાં આખો દિવસ કાઢી નાખતો. તોફાન ખૂબ વધી જાય ત્યારે ઊંટો ગરદન લંબાવીને પડ્યા રહે અને એ એકાદ ઊંટના પેટની આળસે છુપાઈ જાય. રોટલો ખાવા કાઢે ત્યારે રેતી પણ છવાય. અંધકાર, પવન અને રેતીની વચ્ચે સમય પસાર થતો ગયો ને એ મોટો થતો ગયો. એની સમજણમાં અને વધતી વયમાં રેતીના તોફાનોએ નવો અર્થ પ્રેર્યો. ગમે તેવા બપોરે ઊંટોને ચરતા મૂકીને બાવળના કે પીલુના એકાદ ઝાડ નીચે મોરચંગ કાઢીને એ વગાડવા માંડતો. ધીરે ધીરે લય બંધાતો જાય. મોરચંગના અવાજમાં એ બધું ભૂલી જાય. રેતી ઓગતો બપોર, લાંબા લાંબા શુષ્ક મેદાનોની એકલતા અને ઊંટોની આંખોમાં ઓગળ્યા કરતો સમય, બધું જ અદૃશ્ય થઈ જતું. પછી તો એ મોરચંગ બીજા માટે વગાડતો થઈ ગયો. એ વર્ષે કોઈ વખતે નહોતું ચાલ્યું એટલે લાંબુ તોફાન ચાલ્યું. લાંબી ડોક તાણીને રેતીની વણઝાર વણથંભી પસાર થતી જ રહી. એ પીલુના થડની આડસે બેઠતો રહેતો. બંધ આંખોમાં રેતી ખૂંચતી અને હાથ અને હોઠોની વચ્ચે મોરચંગ દબાયેલું રહેતું. પણ એને ખબર હોય કે એના ખભા પર જે શ્વાસ સ્પર્શે છે તે કોઈ ઊંટનો શ્વાસ નથી. કણાની જેમ રેતી ખૂંચે છે તોય બે પાપણોની વચ્ચે બાવળની સૂળ ખોસીને ખુલ્લી આંખે એને કોઈ સાંભળતું. આંખમાંથી ખારા પાણી વહી જતા એને સંભળાતું, હવે બસ કર ભૂંડા, મારાથી નથી સંભળાતું. એ અટકી જતો ને પૂછતો, થાકી ગઈ? ના, એ ડોકું ધૂણાવતી અને એના લાંબા લાંબા ચાંદીના યરિંગ આંદોલિત થઈ ઉઠતા. વાળમાં બાંધેલી ઘૂઘરી ઝણકી ઉઠતી, ના થાકી નથી ગઈ. તારી આંખમાં રેલો તો જો, એ હસતો, આંખમાં કણા ખૂચ્યા કરે છે, તે ખારા પાણી તો કાઢશે જ ને. તે પછી એની આંખમાં તાંકી રહેતો. એ શરમાઈને ડોક નીચે સંતાડતી, કહેને. એ કહેતો, પણ શું કહું. એ લાલ થઈ ગયેલી આંખ ઊંચી કરીને પૂછતી, આ અંદર કણા ખૂંચે છે એનું કંઈક બોલને. છૂંદાયેલો હાથ પકડી લેતો. ભરપૂર પુરુષનો ખડતલ સ્પર્શ અનુભવતી એ બોલતી, કણા તો મારી આંખમાંય ખૂંચે છે, પણ શું કરું, વાવડો બંધ થાય તો કણાય નીકળે. વાવડાની વાત પર એ હસતો, ગાંડી, વાવડો એમ બંધ થોડી થાય. વાવડો તો આપણી ભીત છે, જોતી નથી? આ ભર બપોરે પણ મને અને તને કોઈ દેખી શકતું નથી. પછી તો વાવડો અટકતો, રેતીની દિવાલ ખસી જતી અને આકાશનો મટમેલો રંગ સાફ થઈ જતો. રાત દરમિયાન એકાએક બદલી ગયેલા દ્રશ્યોવાળી સાફ સવાર ઉગતી. આટલા દિવસોનું વેર લેતો હોય તેમ કાળઝાળ સૂરજ ગરમી ઝીકે રાખતો. કબૂતર અને હોલાના ગળા ધ્રુજતા રહેતા. લૂ ઝીંકાતી રહેતી. સાંજ નમ્ય રણની કાંધ ઉપર ઠંડી રાત ઉતરી આવતી. રાતે પણ ખાટલામાં પડ્યો પડ્યો એ મોરચંગ વગાડતો. એને ખબર રહેતી કે થોડે દૂર આવેલા ભૂંગામાં એ પણ ખાટલો નાખીને પડી હશે ને એના કાન મોરચંગ પર મંડાયા હશે. ઘણીવાર 10-12 ભૂંગા દૂર એકાદ ઓળો ઊભો થતો દેખાતો ને પાછો ખાટલા પર પછડાઈ પડતો. રણની ઉનાળાની ઠંડી રાત આખાય પેટ પર છવાઈ જતી ને ધીરે ધીરે સૂઈ જતો. આ બધું થતું પણ વરસાદ ના આવતો. વાદળા ઘેરાય, ચકલીઓ ધૂળમાં પાંખ ફેલાઈને નાય, ઊંટ ગરદન ઊંચી કરીને હવાને સૂંઘે, પણ કશું જ ના થાય. ક્યારેક ઘેરાઈ ઘેરાઈને છાંટા પડી જાય ને આકાશ ખુલી જાય. ફટ ભૂંડા, વરસતાય ના આવડ્યું. એને ખબર નહોતી કે એનું બોલવું કોઈ સાંભળી ગયું હશે. રેતીની વણઝાર સાથે એક દિવસ એક અજાણી સાંઢણી એની વાંઢમાં આવી એની મોરચંગની પ્રીતને ઉપાડીને ચાલી જતી દેખાઈ. એ જાણે કહેતી હતી, ફટ ભૂંડા, વરસતા ના આવડ્યું તો આવડો ઘેરાયો કાં. એ બેબાકડો બનીને સફાળો જાગી ઉઠ્યો. આખું શરીર પરસેવાથી રેપચેપ થઈ ગયું હતું. પાછલી રાતની નિસ્તબ્ધ શાંતિ હતી અને પડખેની ઝાડીમાંથી તમરા બોલતા હતા. એને લાગ્યું જાણે એક સાંઢણી હમણાં જ એની ખાટલી પાસેથી પસાર થઈ ગઈ હતી. પણ કશું જ નહોતું. વધી ગયેલા વાવડાના સૂકા સુસવાટાની પેલે પાર બધું જ સંકેલાઈ ગયું હતું અને આછો ચંદ્ર ખારી જમીન નીચે ઉતરી જવાની તૈયારીમાં હતો. એણે બીડી સળગાવી અને સળગતી બીડીના આછા લાલ પ્રકાશને તાકતો બેસી રહ્યો. સવારે આંખ ઉગડી ત્યારે દિવસ ચડી ગયો હતો, પણ સૂર્ય નહોતો ઉગ્યો. કાનમાં જુદા જ પ્રકારની ચહલપહલના અવાજ સંભળાયા. એ બેઠો થઈ ગયો. વાંડના લોકો જવાની તૈયારી કરી રહ્યા હતા. જરૂરી વસ્તુઓ બહાર કાઢવામાં આવી રહી હતી. ઊંટો ગાંગરતા હતા. બે ત્રણ ઊંટને નીચે બેસાડીને એમના ઉપર ખાટલી મૂકવામાં આવતી હતી. ખાટલાના પાયા સાથે ફાનસ, ખાલી માટલા અને પોટલા લટકાવવામાં આવી રહ્યા હતા. આદમીઓ એમની દાઢી નીચે છુપાયેલી ઉદાસીને અવાજમાં વ્યક્ત કર્યા વિના સતત બોલી જ જતા હતા. કાળા બુરખા પહેરેલી સ્ત્રીઓ ભૂંગામાંથી અંદર બહાર આવજા કરતી હતી. ચારે બાજુની પ્રવૃત્તિમાં એ નિષ્ક્રિય બેઠો હતો. વાડામાં જોયું તો એનું ઊંટ બાવળ સાથે બંધાયેલું હતું અને આંખો બંધ કરીને જડબા હલાવતું હતું. આ ફેરાનો દુષ્કાળ ચટ્ટાન જેવી છાતીવાળા લોકોને પણ ભાંગી ગયો. એને લાગ્યું કે એ પરાજિત થઈ ગયો છે. કશુંક છટકી રહ્યું છે અંદરથી. વર્ષોથી ભોગવતો આવ્યો છે એ અધિકાર કોઈ છીનવી રહ્યું છે. અહીંથી જવું હોય તો જઈ શકાય, પણ ગયા પછી શું? એ સમજતો હતો. આખી વાડ ચાલી જશે પછી અહીં પણ શું રહેવાનું હતું? જડબા ફાડીને તાકી રહેલા ખાલી ભૂંગા, ઊંટના બરાડા અને ઊંટની ગંધ વિનાની હવા, રેતીના તોફાનો, બાવળની સૂકી ડાળી પરથી વારંવાર ઉડી જતા હોલા, ધકધકતા મેદાનો અને અંધારી રાતે ચીમનીના પ્રકાશ વિનાના ભૂંગાઓના કાળા કાળા ઓળા, પાછલી રાતે કાંધ ઉપર ઝળુંબી રહેલા ચંદ્રની એકલતા, બધા ધીરે ધીરે ખસકી રહ્યા હતા. સીમમાં એકઠા થઈ રહ્યા હતા. એ પણ પાછળ ખસડાયો. દૂર મરી ગયેલા ઢોરોના હાડપિંજર ઉપર કાગડા ઉડતા દેખાયા. પછી એ કાગડા સ્થિર થઈ ગયા અને 40-50 ઊંટો ચાલવાથી ઉડતી ધૂળ વાવડાની ધૂળમાં સમાઈ ગઈ. એ બધાને સડક પર જવું હતું ને સડક પર ગયા. ન ગયો માત્ર એ પોતે જ અને વાડામાં બાંધેલું એનું ઊંટ. દેખાયું ત્યાં સુધી એણે જોયા કર્યું. ચારે બાજુ વાવડો, વાવડો ને વાવડો, રેતી રેતી ને રેતી. વાળમાં હાથ ફેરવ્યો, ધૂળ ખરી. મરી ગયેલા ઢોરોના હાડપિંજરને સડતા મૂકીને પાણીથી સુકાતા ગળાવાળા છોકરાઓને ઊંટ ઉપર બાંધેલી ખાટલી પર બેસાડીને બધા ચાલ્યા ગયા હતા. ન ગયો માત્ર એ પોતે જ. એનો કોઈ અર્થ નથી, એણે કહ્યું હતું. છતાં પણ બધા ગયા હતા. જઈ તો એ પણ શક્ય હોત. તરસ તો એના ગળામાં એ કાંકરીની જેમ ખૂંચતી હતી. રાહત કામોની મજૂરી કરીને છાતી તો એની પણ તૂટી ગઈ હતી. છતાં એ નહોતો ગયો. જવાનું ક્યાં હતું? એણે એક ઊંડો શ્વાસ લીધો. એના બધા જ પ્રશ્નો નિરુત્તર રહી જવા જ પૂછાયા હતા. સામે એક સડક હતી, થોડે દૂર સુધી દેખાઈને પછી અજાણી દિશામાં તૂટી પડતી સડક. પાછળ વાંડ હતી, ખાલી, ભેકાર, ઉજ્જડ. આ ભૂંગા, આ ખાલી તળાવ, પીલુના ઝાડ, બાવળના કાંટાળા પડછાયા, ઉનાળાના ધકધકતા બપોર અને ટાઢી હિમ જેવી રાતો. હું નહીં આવું. પડ્યા પડ્યા શાંતિમાં ઝીણું ઝીણું મોરચંગ વાગતું હતું અને એક સાંઢણી દૂર ને દૂર દોડતી જતી હતી. બધું જ સમાપ્ત થઈ ગયું હતું. ખોબો ભરીને રતિ એની આંખમાં ઉલેચાઈ ત્યારે એને ભાન આવ્યું કે સામે વાવડો ઊભો છે. એના ગળામાં સુક્કા પડઘા પડતા હતા. ફેફસાની જાળીમાં આ મોસમનું સમગ્ર તોફાન ભરાઈ બેઠું હતું. નસે નસમાં દૂર ચાલ્યા ગયેલા ઊંટોની પગની ગાદીઓનો થપ થપ અવાજ પડઘાતો હતો. હાડપિંજરોને ખોતરતા કાગડા એની ચામડીમાં ચાંચ ભરાવતા હતા. પગમાં બધા જ બાવળોની સૂળો ભોંકાતી હતી. આકાશ રેતીથી ઘેરાયું હતું. ઘેરાયું હતું તો ભૂંડા રેતી બનીને કાં ઘેરાયો? એ જોરથી બોલી ઉઠ્યો. ફાટેલી આંખે એ પાછો ફર્યો. પરસેવા પર રેતી ચોંટતી હતી. આંખમાંથી ખારા પાણી નીકળતા હતા. કણા લાગ્યા છે કે? વાંડના દરેક દરેક ખાલી ભૂંગાઓમાં એ જઈ આવ્યો. એ દોડ્યો, પોતાના ભૂંગા પાસે આવ્યો. વેરાન નિસ્તબ્ધતામાં એણે એક અવાજ સાંભળ્યો. વાડામાં એનું ઊંટ ગાગરતું હતું. ક્ષણવાર એ થંભી ગયો. ફાટેલી આંખે ઊંટને જોતો રહ્યો. પછી એ ભૂંગામાં ગયો. પાછો બહાર આવ્યો ત્યારે એના હાથમાં કુહાડી હતી. જાંપો ખોલીને તે વાડમાં ગયો. એને નજીક આવતો જોઈને ઊંટે ગરદન હલાવી અને ગાગરવા માંડ્યો. આંખ બંધ કરીને એણે જોરથી ઊંટની ડોક ઉપર કુહાડીનો ઘા કર્યો. ઊંટનો અવાજ અવરોધાઈ ગયો. બળપૂર્વક કુહાડી પાછી ખેંચીને એણે ફરીથી 4-5 ઘા કર્યા. ઊંટ નીચે ઢળી પડ્યું. એના લાંબા ઘા તરફડિયા મારતા હતા. કપાયેલા શરીરમાંથી લોહી વહેતું હતું. થોડી વારે ઊંટના પગ શાંત થઈ ગયા અને આખું શરીર લંબાઈને ઢળી પડ્યું. એણે પોતાના તંગ થઈ ગયેલા શરીરને ઢીલું કર્યું. અને બળપૂર્વક પકડેલી કુહાડી ફેંકી દીધી. ઊંટની નજીક ગયો, નીચે નમ્યો ને ઊંટની ખુલ્લી રહેલી આંખમાં તાકવા માંડ્યું. એ છડી ઉઠ્યો. મરી ગયેલી નિશ્ચેતન બે આંખો જાણે તરસના ઊંડા કૂવા હતા અને એ કૂવામાં એનું પોતાનું જ પ્રતિબિંબ દેખાઈ રહ્યું હતું.